તારીખ 11/6/1993 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 438
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913 પૃષ્ઠ સંખ્યા 645 કૃપાળુ દેવના વચનામૃતમાં આખા ગ્રંથમાં સ્વરૂપ પ્રાપ્તિની વિધિ જે પ્રયોગાત્મકપણે છે એનું નિરૂપણ આ પત્રમાં થયું છે. બનમાળીદાસ ઉમેદરામ ગોધાવીના કોઈ મુમુક્ષુ છે. ગોધાવી ગામ ખેડા આણંદ આસપાસમાં છે, ત્યાં જ છે. અંબાલાલભાઈના પુત્રોમાંથી વાત નીકળે છે. ખેડા આણંદ આજુબાજુનું ચરોતરનું જ ગામ છે. કોઈ સ્વરૂપ પ્રાપ્તિની જેને તીવ્ર જિજ્ઞાસા છે એવા જીવ માટે આ વાત લખાયેલી છે. એટલે કે આ પ્રયોગની પૂર્વ ભૂમિકા શું છે? જે જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અંતર્મુખ થાય છે, અંતઃતત્વ સ્વરૂપ એવું જે પરમ તત્વ, એ પરમ તત્વમાં અંતર્મુખ થનારો જીવ એની પૂર્વ ભૂમિકામાં કેવો હોય એનું એક સંક્ષિપ્ત વર્ણન કર્યા પછી આપણે કૃપાળુ દેવના વચનામૃતને સ્પર્શીને આ વિષય લઈશું. એણે જગતની સર્વ આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, આશાઓ છોડી દઈને જીવનમાં એક આત્મકલ્યાણ સિવાય જેને બીજું ધ્યેય નથી, આત્મશુદ્ધિ સિવાય જેને બીજું ધ્યેય નથી, અને તેથી કરીને જેને સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત અત્યંત ભાવના અને લગ્ન ઉત્પન્ન થઈ છે, અને જે સ્વરૂપને શોધે છે અને સ્વરૂપને શોધવામાં જ્ઞાન લક્ષણે જેને સ્વરૂપ લક્ષિત થયું છે, શું સ્વરૂપ લક્ષિત થતા જેના પરિણામ પુરુષાર્થના પરિણામ અને જ્ઞાનના પરિણામ સ્વરૂપ સન્મુખ થયા છે, કોઈ અંશે એવો જીવ અનુભવ કરવા માટે કેવી રીતે અંતર્મુખ થાય છે એનું બયાન કૃપાળુ દેવના પત્રમાં આ જગ્યાએ છે. સત્પુરુષોના વચનો દ્વારા, જ્ઞાનીઓના વચનો દ્વારા, તેમાંથી જે કાંઈ ખાસ વિચાર વિશેષપણે કેવી રીતે અંતર્મુખ થવું, કેવી રીતે સ્વરૂપાનુભવ કરવો એવા માર્ગની શોધમાં હોય છે જે જીવ, તેને અવશ્ય અવશ્ય એ માર્ગના દર્શન થાય છે. ફરીથી માર્ગના દર્શન કોને થાય? કેમ કે 12 અંગમાં कोई सौथी वधारे सूक्ष्म विषय होय ज्ञानेन्द्र परमात्मानी वाणी में तो ये आ विषय छे कि केवी रीते अंतर्मुख थवू, कई विधिए थवू, कई रीते थवू, कार्यनी पद्धति शू छे, अंतर्मुख थवाना कार्यनी पद्धति शू छे, एक सौथी सूक्ष्म विषय अने रहस्यमय विषय छे। समस्त जीन दर्शन नु रहस्य आ जग्याए रहेलू छे अने ए रहस्य अनुभवी महात्माओनी वाणीमां हमेशा हमेशा उद्घाटन थतुं होय छे। कोनी नजरे पड़े छे कि जेने एनी खोज होय छे, जेने एनी शोध होय छे, जेने एनी तरस होय छे, तुषा ने पिपासा ने अहींया एटला माटे उपमा आपवामां आवे छे के त्यां बीजो एनो कोई ऑल्टरनेटिव नथी। जेने तरस लागी होय अने तीव्र तरस लागी होय, अहींया सामान्य तरस वाला जीवनी वात नथी। केवी तरस लागी होय के एना पाणी विना हवे चाले, जीवन नहीं चाले, प्राण छूटी जाए एवी तरस लागी होय, रुवाड़े रुवाड़े पाणी नो पुकार, एवा वक्ते कोई एने एम के मिठाई खाओ के फरसाण खाओ, तमने आ भावे छे भजिया, चाले नहीं, पाणी सिवाय बीजू काय चाले नहीं, एवा तृषातुर जीव ने सत्पुरुषों ने ज्ञानियों ने धर्मात्माओं ने वाणी माथी सन्मार्ग ना दर्शन थाय छे। मात्र एने सन्मार्ग जणाय छे एम नहीं, कृपालु देव तो एम कहे छे कि अमे ज्ञानी ना आत्मा ने अवलोकीए छे अने तेवा थईए छे, એના દર્શન કરતા એનું અવલોકન કરતા એવું થવાનું બને છે, કેમ કે એના માટે તો તૃષાતુર હતો, અત્યંત તૃષાતુર હોય ને પાણી મળે ને પીએ નહીં એમ કેમ બને, અત્યંત તૃષાતુર હોય ને પાણી મળે ને ન પીએ એમ બને કોઈ દિવસ, પીએ એમ ને અક્રાંતિઓ થઈને પીએ, કેવી રીતે પીએ, ઝપટ મારે, હે બરાબર છે, એ દશા હોય એની જો તીવ્ર તરસ લાગી હોય તો, અને જેને તરસ નથી લાગી એને એ પાણી ઢોળાઈ જાય તો કઈ દરકાર નથી, એ પાણી ચાલ્યું જાય તો એને કઈ દરકાર નથી, કેમ કે એને તરસ લાગી નથી, જીવને શું થાય। કૃપાળુ ગુરુદેવ કહેતા કે ભાઈ આ તો એક જ્ઞાન ગંગા એવી વહે છે કે જેમાં મોતીઓ તણાય છે, કેટલા મોતી તણાય છે કે ભાગ્યવાન કર વાવરે એની મોતી એ મુઠીઓ ભરાય, આમ જ્યાં કર વાવરે એટલે વીણે નહીં, મોતી પકડે નહીં, ખાલી હાથ આમ રાખે ત્યાં મુઠ્ઠી ભરાઈ જાય એટલા મોતી અંદર તણાય છે, એવા વચનામૃતો નાની પુરુષોના હોય છે કે જેનું મૂલ્ય કરવા માટે આવા દ્રષ્ટાંતો કોઈ અંશે લેવામાં આવે છે, એ પણ એક આંશિક ઉપમા છે, પૂરી ઉપમા આપી શકાય એવી પરિસ્થિતિ એ વચનોની નથી। એવા જીવને આત્મામાં ઉતરવા માટે જે ઉપદેશ શ્રવણ કર્યો છે એ ઉપદેશ અંતરમાં ઉતારવાનો છે, આત્મામાં ઉતારવો છે, અને એ આત્મામાં અંદર ઉતરવા માટે એની કઈ ચેનલ છે એનું આબેહૂબ વર્ણન, યથાતથ્ય વર્ણન આ વચનામૃતમાં કૃપાળુદેવે આ જગ્યાએ લીધું છે. મૂળ માર્ગની વાત અનેક જગ્યાએ તેઓ શ્રીના વચનામૃતમાં આવે છે, પણ આટલી સ્પષ્ટ અને આટલો સૂક્ષ્મ વિષય માત્ર એક આ જગ્યાએ આવ્યો છે. શું કહે છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, કેવો આત્મા લીધો? ઉપયોગ જ્ઞાનનો પર્યાય છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, ઉપયોગ જ્ઞાનનો પર્યાય છે અને આત્મા જ્ઞાન સ્વભાવી છે. ઉપયોગ લક્ષણથી જે જ્ઞાન સ્વભાવ લક્ષિત થયો છે, લક્ષિત થયો છે એટલું જ નહીં, પણ આ પ્રયોગ કાળે તો એ આત્મા ઉપયોગ લક્ષણથી સ્ફુરાયમાન થતો જોવામાં આવે છે. એમ લીધું, એમ કહેવું છે. સ્ફુરાયમાન થવું એટલે શું? કે જેમ કોઈ જ્યોત પ્રગટતી હોય, જ્યોતમાંથી પ્રકાશનું પ્રગટપણું થતું હોય, એવી રીતે અહીંયા આત્મામાંથી જ્ઞાન પ્રકાશ નિરંતર પ્રવાહિત થઈ રહ્યો છે. જેને એ પ્રકાશ દ્વારા પ્રકાશમાન એવા આત્મા ઉપર લક્ષ્ય જાય, એને એમ લાગે છે કે સમયે સમયે મારો આત્મા જ્ઞાનથી સ્ફુરિત થઈ રહ્યો છે. સારી રીતે જ્ઞાનની ઝળહળતી જ્યોત આ આત્મામાં નિરંતર આતરો પડ્યા વિના, એક સમયનો આતરો પડ્યા વિના ચાલુ ને ચાલુ રહે છે. એવા આત્માને એ ભિન્ન પાડે છે. પ્રયોગ છે અહીંયા ભેદ જ્ઞાનનો. જે દેહાત્મ બુદ્ધિથી હું દેહ વાળો છું એવો વિચાર વિકલ્પ કર્યા વિના જે પરિણતિ જીવને અનંત કાળથી વર્તે છે, એ પરિણતિથી વિરુદ્ધ આ પ્રયોગ છે. એ પરિણતિને તોડવા માટેનો આ પ્રયોગ છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, એટલે એકલા જ્ઞાનમય આત્માને એમ કહેવું છે. એકલા જ્ઞાન સ્વરૂપ આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને શું કરવું છે? અહીંયા કરવું શું હવે એમ કે છે. આ પ્રશ્ન થાય છે ને કે અમારે કરવું શું, કે આ કરવાનું છે. એક પરમાણુની પણ મને સ્પર્શના નથી. દેહ તો સ્થૂળ પરમાણુનો પિંડ છે, પુદ્ગળ સ્કંદ છે અનંત પરમાણુનો, પણ જે ઇન્દ્રિય જ્ઞાનથી દેખાતા નથી, જણાતા નથી એવા તેજસ અને કારમણ શરીર જે આત્માને સાથે સંબંધિત છે, એવા પણ કોઈ સૂક્ષ્મ પરમાણુનો મારા આત્મા સાથે સંબંધ નથી. એમ કહીને એમ કહેવું છે કે એક પણ પરમાણુનો, જગતના કોઈ પણ એક પરમાણુનો મારા આત્માને સંબંધ નથી. સર્વથા સર્વથી હું ભિન્ન છું એમ લેવું છે. સર્વ પ્રકારે સર્વથા એટલે સર્વ પ્રકારે સર્વથી હું ભિન્ન છું. આ નાસ્તિ લીધી અસ્થિથી, કે એક કેવળ અસંગ ચૈતન્ય સ્વરૂપ માત્ર છું. શું? એક કેવળ અસંગ ચૈતન્ય માત્ર સ્વરૂપે છું. આ આત્મ સ્વરૂપની ભાવના કૃપાળુ દેવે 833 નંબરના પત્રમાં લીધી છે. જોવું હોય તો જુઓ. આનું 621 છેલ્લો પેરેગ્રાફ, 833 પત્રનો છેલ્લો પેરેગ્રાફ. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. શુદ્ધ ચૈતન્ય કહેતા અસંગ ચૈતન્ય છું, કોઈની સાથે મારો સંગ થતો નથી. બીજું તો આગળ કહેશે વિકલ્પની સાથે સંગ થતો નથી. આ પ્રયોગમાં કહેશે, 903માં એ હજી કહેશે, પણ અહીંયા તો આપણે તલ ઉપર ચાલે છે કે દેહથી હું ભિન્ન છું. હવે વિચારણીય વિષય થોડો એ છે, વિચારણીય કરતા અહીંથી અવલોકન કરવાનો વિષય એ છે કે મને વર્તમાનમાં હું દેહ ધારી છું, દેહ વાળો છું, શરીર વાળો છું, હું આવો છું, દુબળો એને દુબળો, સ્થૂળ એને સ્થૂળ, આવો છું એવો જે એનો નિર્વિકલ્પ અનુભવ છે. વિકલ્પ નથી કરવો પડતો, આવો છું આવો છું આવો છું, માળા જપ નથી કરવા પડતા, એ ભાવ વર્તી જ રહ્યો છે અને એ અનુભવનો ભાવ વર્તી રહ્યો છે. ત્યારે અહીંયા એમ કહ્યું, શ્રી ગુરુ એમ કહે છે કે તું જ્ઞાન સ્વરૂપી છો અને જ્ઞાનની હૈયાતી પ્રત્યક્ષ છે. જ્ઞાન છે કે નહીં એ કોઈને પૂછવા જવું પડે એવું નથી. જ્યારે જ્ઞાન છે એ પ્રગટપણે તને અનુભવાય છે અથવા જણાય છે, ખ્યાલમાં આવે છે, લક્ષમાં આવે છે, અને આ સ્થૂળ શરીર પણ તને જણાય છે. આજ્ઞા એમ થઈ છે, શું આજ્ઞા થઈ છે કે તું જ્ઞાન સ્વરૂપી છો, દેહાદી સ્વરૂપ તો નથી. મારો કર્તવ્ય શું, મારો ધર્મ શું, કે આજ્ઞા ઉઠાવવી, તે આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞાને શિરોધાર્ય કરવી, આજ્ઞા નું અનુસરણ કરવું, આ મારો ધર્મ છે. જેને માન્ય છે એની તો વાત છે, જેને સત્પુરુષને શિરોધાર્ય કર્યા છે એનો અર્થ કે એમના વચનો અને એમના ભાવોને પણ એ શિરોધાર્ય કરે છે અને એમની આજ્ઞાને ઉથાપવાનું કોઈ સંજોગોમાં, કોઈ પરિસ્થિતિમાં, કોઈ ભોગે થઈ શકે નહીં. હવે કયા ભોગે આ આજ્ઞાનું પાલન નથી કરવું, એ તો સ્વપ્ન પણ હોય નહી. એમને આજ્ઞાનું પાલન ન કરવાનું સ્વપ્ન પણ ન હોય એવા જીવને જ્ઞાન લક્ષણે સ્ફુરિત આત્મા જે દર્શાવે છે તેમ અવલોકન ન કરે એમ. આ તો એટલી જ આજ્ઞા કરી છે કે તું અવલોકન કર. અવલોકન કર એટલે શું, જરા સ્પષ્ટ કરીએ વિષય. કે જે અનુભવ થઈ રહ્યો છે એને જો ને તને શું અનુભવ થયો થાય છે. નાસ્તિથી લઈએ તો અવલોકન કર એટલે વિચાર કર એમ નહીં, મંથન કર એમ નહી, મનન કર એમ નહી, ચિંતન કર એમ નહી. શું આ બધાથી એક કદમ આગળ છે અવલોકન કરવું. એટલે આ બધી વિચારની દશા છે, સ્થૂળ અને સૂક્ષ્મ વિચારની દશાને ચિંતન મનન એવું નામ દેવામાં આવે છે. સ્થૂળ વિચાર, સૂક્ષ્મ વિચારોને અને સ્થૂળ વિચારને વિકલ્પ વિચાર કહેવામાં આવે છે. શું? પણ ત્યાંથી થોડુંક આગળ ચાલવાની વાત છે કે વિચાર તો જીવ કરતો આવે છે, પણ હંમેશા એ પરોક્ષ પદાર્થનો વિચાર, વિચાર અને વિચારના વિષયને સંબંધિત છે. ફરી છે, વિચાર કોનો થાય? કે જે પરોક્ષ પદાર્થ હોય તેનો વિચાર થાય. અત્યારે તમે મારો વિચાર નથી કરતા, હું તમારો વિચાર નથી કરતો, હું સીધો તમને જોઉં છું, તમે મને સીધા જુઓ છો. હું ઘરે હોઉં, મારા અહીંયા ઉપસ્થિત ન હોઉં તો મારો વિચાર થાય, તમે અહીંયા ઉપસ્થિત ન હોય તો તમારો વિચાર આવે. પણ હાજરા હજુર હોય એનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારે કૃપાળુ દેવ એમ કહે છે કે તારો આત્મા હાજરા હજુર છે. તો કે અમને દેખાતો નથી કે તને દેખાડીએ. જ્ઞાન લક્ષણે પ્રગટ છે, પ્રગટ લક્ષણે ભાન કહ્યું કે નહીં, પ્રગટ લક્ષણે ભાન એ પ્રગટ છે. જ્ઞાન દ્વારા એ પ્રગટ દેખાઈ રહ્યો છે. જ્ઞાન સ્વરૂપી આત્મા, તારી દ્રષ્ટિ દેહાત્મ બુદ્ધિને લઈને પ્રગટ એવા આત્માને ઓઝલ કરી નાખે છે ખરેખર તો. પણ હવે દ્રષ્ટિ બદલવાની વાત છે. અહીંયા દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ લેવો. શું? દ્રષ્ટિકોણ એટલે જોવા ઉદ્દેશથી જોવું તે. શું? જ્ઞાનમાં કોઈ એક ઉદ્દેશ ધારણ કરીને જોવું એનું નામ દ્રષ્ટિકોણ છે. જેમ કે આપણે શાકમાં મીઠું જોવું હોય કે બરાબર નાખ્યું છે કે ફેરફાર છે, અંદર ઓછું વધતું છે, તો બધા સ્વાદને એક બાજુ મૂકીને મીઠાના, મરચ, ખટાશના, ગોળના, જે કાંઈ જેટલા મસાલા નાખ્યા હોય એ બધાને એક કોર મૂકી, જ્ઞાનમાં એક કોર મૂકીને એટલી ખારાશને પકડીએ છીએ કે મીઠું કેટલું આમાં સો પ્રમાણ છે કે પ્રમાણ ફેર છે. એવી રીતે એક દ્રષ્ટિકોણ છે જ્ઞાનનો. આ દ્રષ્ટાંત સમયસારની 15મી ગાથામાં અમરચંદ્ર આચાર્ય મહારાજે આપ્યો છે. એમ અહીંયા પણ પોતાના ભાવોમાં પણ બધા ભાવોને દૂર રાખીને, દેહાદીને તો દૂર રાખીને પણ બધા ભાવોને દૂર રાખીને માત્ર જ્ઞાનથી જ્ઞાન સ્વભાવી આત્માને અવલોકન કરવાનો ઉદ્દેશ ધારણ કરવો, એને અહીંયા ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી એમ કીધું છે. એક શબ્દ શું વાપર્યો છે? સાધ્ય શબ્દ વાપર્યો છે. આ દ્રષ્ટિકોણને સાધ્ય કરવો જોઈએ. અને એ આવડે છે, જેમ રસોઈની અંદર મીઠું તપાસતા આવડે છે તો પછી એ તો પરદ્રવ્યમાં રહેલો સ્વાદ છે, અને આ તો પોતામાં સમયે સમયે અનુભવાય રહેલો પર્યાય છે. સમયે સમયે અનુભવાય રહેલો પર્યાય છે એટલું જ નહીં, ઉર્ધ પર્યાય છે. આ જ્ઞાનનો પર્યાય કેવો છે? ઉર્ધ છે. ઉર્ધ્વ એટલે શું ખબર છે? ઉર્ધ્વ એટલે આગળ. જેની હયાતી વિના દેહ છે કે રાગ છે એ અનુભવવાનો કે જોવાનો પ્રશ્ન નથી રહેતો. જ્ઞાનની જ હયાતી ન હોય તો શું કે છે દુનિયામાં કહેવત નથી કે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા. શું કે છે? આખું જગત સૃષ્ટિ વસાવી છે, બધાએ પોતપોતાની સૃષ્ટિ વસાવીને બેઠા છે. આ મારું જગત વ્યોગ્ય એટલે ખલાસ, એની દુનિયા ડૂબી ગઈ. દુનિયા તો દુનિયાની જગ્યાએ છે પણ એના માટે ડૂબી ગઈ. એમ અહીંયા એક વખત એ દુનિયાને ડૂબાડવાની છે, ત્યાં મરીને ડૂબાડવાની છે, અહીંયા જીવિત થઈને ડૂબાડવાની છે. આટલો ફરક છે. જો ભાઈ તું જ્ઞાન સ્વરૂપી છો, દેહાદી સ્વરૂપે તું તને અનુભવે છો, આ તારી ભૂલ છે. ભૂલ છે એટલું નહીં, ભયંકર ભૂલ છે. જે 15મા વર્ષે કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, ભૂલ કેવી છે? ભાવ મરણની ભૂલ છે આ. અને એ ભૂલ ભાંગવા માટે સંજીવની અમૃત અહીંયા રેડ્યું છે. જો ભાઈ એ ભાવ મરણથી છૂટી અને અજર અમર પદમાં આવવું હોય તો જ્ઞાન પ્રગટ છે. તારું જ્ઞાન પ્રગટ છે, તું તને જ્ઞાન સ્વરૂપે કાંઈ અનુભવતો નથી. હવે એક બે વાત સામે છે. જ્યારે આ વાત સામે આવે છે ત્યારે બે રીતે સામે આવે છે. એક દેહપદ છે કે જેમાં નિજપદ અનુભવાઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે. હવે એક શ્રી ગુરુએ જ્ઞાન પદ દર્શાવ્યું, પદ બે થયા. અને એમ કહ્યું કે તું અવલોકનની દ્રષ્ટિ સાધ્ય કર. અવલોકનની દ્રષ્ટિ સાધ્ય કર એટલે કે હું પણે હૈયાતી, હું પણે મોજુદગી. ખરેખર શેમાં અનુભવાય છે તપાસ. એક વાત તો સ્પષ્ટ છે કે જે જીવ ભૂલો પીડ્યો છે એ અહીંયા આવ્યો છે, પોતાની ભૂલ સ્વીકારીને અહીંયા આવ્યો છે. કે અનાદિથી રખડતો રઝળતો દુખી થતો હું છૂટવા આવ્યો છું, બરાબર. કહેનાર પુરુષને અનુભવી પુરુષ તરીકે, ધર્માત્મા તરીકે માન્ય કર્યા છે. એટલે કે વિશ્વાસ મૂક્યો છે, પ્રતીતિ આવી છે એની વાત છે. જેને વિશ્વાસ ન હોય એનું તો કામ જ નથી, એની ચર્ચા કરવી નકામી છે. આ તો શ્રી ગુરુના વચનોમાં જેને પૂર્ણ વિશ્વાસ છે. કેવો પૂર્ણ વિશ્વાસ છે? કે ધોળે દાડે સૂર્યને ચંદ્ર કહે તો પણ માન્ય કરે, પોતાની બુદ્ધિ લડાવે નહીં. ઠીક, એવો વિશ્વાસ. કોઈ એમ કે અહીંયા તર્ક કરી શકે હું? ત્યાં તો અંધવિશ્વાસ કહેવાય. બુદ્ધિને ગીરવે મૂકીને કઈ ચલાતું હશે? શું તો કે ઉભો રે. પેલા પરીક્ષા કરતી વખતે તારે જેટલી લડાવી હોય એટલી લડાવજે,
બરાબર.
466માં કહ્યું ને કે જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામવાની પૂરી ખાતરી કરવી છે. 466માં પહેલું વચન આ લીધું છે. જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામવાની પૂરી ખાતરી કરવી. એટલે તારે જ્યારે પરીક્ષા કાળ હોય, શ્રી ગુરુ તરીકે એને માથે ચડાવવાનો વિચાર થયો હોય, તો એ વખતે પરીક્ષા કાળમાં તું પૂરી પરીક્ષા કરજે. અને પરીક્ષા કરતા તને પ્રતીતિ આવે તો પછી આંખો નીચીને ચાલજે. એમ કે કૂવામાં પડ એટલે ધુમકો મારવાનો, પાણીમાં હું તને ડૂબાડું તો કે ડૂબાડો ને. હવે હવે અહીંયા કોને અધિકાર જ રાખ્યો છે અમારી જાત ઉપર? વાત કરું રામકૃષ્ણ પરમહંસ ઓલાને ડૂબાડ્યો બુચી પકડીને. આ તો સામેથી કે બુચી પકડીને ડૂબાડવું હોય તો ડૂબાડો, તારવો હોય તો તારો. હવે અધિકાર છોડી દીધો છે. શું સર્વાર્પણ બુદ્ધિ? 609 પત્રમાં સર્વાર્પણ બુદ્ધિ કહી છે. શું એવી બુદ્ધિમાં આવ્યા પછીની વાત છે, નહીતર આ અવલોકન કરવા માટેનો થોડો પણ જે પ્રયાસ છે એનો ઉત્પન્ન થાય. જો કહેનારના વચનમાં વિશ્વાસ ન હોય તો એ કહે છે એ બાજુનો પ્રયત્ન કરવાનો એક અંશ પણ શરૂ ન થાય. અને પૂર્ણ વિશ્વાસ જેને છે એને એમ થાય કે મારી ભૂલ દર્શાવે છે, જ્ઞાન પણ મોજૂદ છે, શરીર પણ મોજૂદ છે, જ્ઞાન પણ મોજૂદ છે અને શરીર પણ મોજૂદ છે, શરીરમાં હુંપણાનો અનુભવ થઈ રહ્યો છે એ ભવભ્રમણનું કારણ છે, અજ્ઞાન છે અને ભવભ્રમણનું કારણ છે. તું જ્ઞાન સ્વરૂપી છું તો જ્ઞાન છે છતાં હું મને જ્ઞાન સ્વરૂપે કેમ અનુભવતો નથી? આજ્ઞા તો એમની થઈ છે. જ્યારે બે ઉપસ્થિત છે, બે પદ ઉપસ્થિત છે, જ્ઞાન પદ અને દેહ પદ, તો પછી હું જ્ઞાન પદમાં હું પણ કેમ ન કરું? નજીક કોણ, જ્ઞાન કે દેહ? તપાસો, નજીક કોણ, સમીપ કોણ છે જ્ઞાન કે દેહ? જ્ઞાન, જ્ઞાન વગર દેહ છે કોને ખબર પડે? દેહ ને ખબર છે કે જ્ઞાન છે? દેહ તો આંધળો છે, દેહ ને ખબર નથી કે જ્ઞાન છે. આંખ જોવે છે? નહી. આંખની જગ્યાએ જે પ્રસિદ્ધ પ્રદેશોમાં વિશુદ્ધિ છે ત્યાંથી વર્ણ જોવાનું કામ થાય છે, વર્ણનું જ્ઞાન ત્યાંથી થાય છે. માત્ર વર્ણ નકામો છે, નકામો છે કે બીજું કઈ છે? અંદરથી ચાલી લાગ્યા પછી જ્ઞાન તત્વ ન હોય તો એનો કોઈ ઉપયોગ નથી. છે કોઈ ઉપયોગ? પછી એનો કઈ ઉપયોગ નથી, ખલાસ થઈ ગયો. તો એમ કહ્યું, જુઓ શું વિદાય છે, શું અનુભવાય છે, જ્ઞાન અનુભવાય છે, વિકલ્પ અનુભવાય છે કે દેહ અનુભવાય છે? જ્ઞાન પછી વધારે નજીક વિકલ્પ છે, કેમ કે જીવની પર્યાયમાં છે અને દેહ તો જીવની પર્યાયમાં નથી. અને એટલી બધી સ્થૂળ દ્રષ્ટિ થઈ ગઈ છે કે શરીર પણ પોતાનો નિરંતર અનુભવ જીવને ચાલુ રહે છે. એ તો મનમાં નવ પાનશેરી જેટલી ભૂલ છે. કેવડી ભૂલ છે? આઠ પાનશેરી નો મન થાય, આ નવ પાનશેરી જેવડી ભૂલ છે. કેમ કે એ તો પ્રગટ જડ છે, આત્મા પ્રગટ ચૈતન્ય સ્વરૂપ છે અને દેહ પ્રગટ જડ સ્વરૂપે છે. છતાં આ દેહ મારો અને આ દેહના સંબંધીઓ પણ મારા. પાછો કેટલો આગળ વધ્યો, ત્યાંથી ત્યાંથી આગળ વધ્યો, ઓલા ભિન્ન ક્ષેત્ર રહેલા છે, અહીંયા પણ મારો દેખાય છે, આ દીકરો મારો દેખાય છે, આ દીકરી મારી દેખાય છે, આ પિતા મારા દેખાય છે, આ માતા મારી દેખાય છે. ક્યાંથી તારું તારાપણું આવ્યું? ક્યાંથી? એ 537 પત્રમાં બહુ સાદી ભાષામાં પણ એવી સરસ વાત કરી છે. 537 લે. પાનું 436. શ્રી તીર્થંકર આદિએ, જો ભગવાનના નામથી વાત કરે છે કૃપાળુદેવ, શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, વારંવાર કહ્યો છે. આ કરુણા જુઓ, નિષ્કારણ કરુણા, ફરી ફરીને ઉપદેશ કર્યો છે. એકવાર કહીને બંધ મૌન નથી રહી ગયા. પણ જીવ દિશા મૂંડ રહેવા ઈચ્છે છે, દિશા ફેરવતો નથી કે છે. પરિણામની દિશા બહિર્મુખ છે, એ અંતર્મુખ કરતો નથી, એ કરી શકતો નથી એમ નથી કહેતા. શું કહે છે? ઈચ્છે છે, એને રુચિ છે, બહારના બાહ્ય પરિણામો ઉપર એની રુચિ છે, એને રૂચે છે, બાહ્ય પરિણામો એને રૂચે છે, જે અશાંત છે ને આકુલિત છે. અંતર્મુખ પરિણામો તો શાંત છે, નિરાકુળ છે, પણ અશાંતિની રુચિને લઈને જીવ ઈચ્છે છે, એમ કે છે દિશામૂળ રહેવા ઈચ્છે છે, ત્યાં બીજો ઉપાય પ્રવર્તી શકે નહીં. એ ઈચ્છા છોડે ત્યારે એટલે એની રુચિ છૂટી જાય ત્યો. એટલે એક વાત તો બહુ સ્પષ્ટ છે, આપણે ભૂમિકાની વાત લીધી, એમાં એક વાત ઉમેરીએ કે જે જીવ પરિભ્રમણથી હવે વિરામ પામવા ઈચ્છે છે, થાક્યો છે હવે, એમ તરતા તરતા કોઈ થાકે તર્યો તો એને ડૂબા સિવાય બીજો શું રસ્તો, એમ અહીંયા સંસારથી થાક્યો છે, જે શું કે હવે કોઈ ભોગે પણ આ સંસાર ન જોઈએ તે ન જોઈએ, એવો કૃત નિશ્ચય હોય, નિર્ધાર કર્યો હોય. જ્યાં સુધી નિર્ધાર ન કરે ત્યાં સુધી વિચાર બળે ન ચાલે. પ્રયત્ન બળ ને અવલોકન બળ તો પછીની વાત છે, પણ વિચાર બળ ને જિજ્ઞાસા બળ પણ કામ કરે નહીં. કહે છે કે એ રૂચિ બદલીને જ્યાં સુધી પોતે તૈયાર ન થાય ત્યાં સુધી તો કોઈ ઉપાય એના માટે તીર્થંકરને પણ તારવાનો કોઈ ઉપાય દેખાતો નથી. મિત્ર પોતે તીર્થંકર છે તો કે નહીં, એને તારવાનો કોઈ ઉપાય મારી પાસે નથી. ફરી ફરીને અને ઠોકી ઠોકીને કહ્યું છે, જો કેવા શબ્દ કાઠિયાવાડી વાપર્યા છે, જોર દઈને મારી મારીને કહ્યું છે. શું ફરી ફરીને કહ્યું છે તું નહીં, પણ એમ ખીલા ઉપર હથોડો ઠપકારે એવી રીતે કહ્યું છે. એટલે વજન દીધું છે, અછાનુર ન રહીએ કે ક્યાં વજન છે, ભગવાનનું વજનનું કે વજન ક્યાં દેવું છે એ અછાનું રહીએ એવું નથી. વિતરાગ છે તો ભાષા એવી આવી છે, એમ કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીતર અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું પણ કાંઈ નિકટ નથી. ઠીક, એવું સરળ સરળ કરીને કહે છે, તે સમજવું પણ કાંઈ નિકટ નથી. કેમ? કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, સહજ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ છે એટલું જ સમજવું છે. ને એ જિજ્ઞાસામાં આવ્યો હોય જીવ કે મારું મૂળ સ્વરૂપ શું. આ શરીરનો તો આટલા સમયથી જન્મથી હોય તો એની વર્ષગાંઠ ઉપરથી એને ખબર પડે છે, જન્મ તારીખ ઉપરથી બરાબર. અને જગતના બધા જ મનુષ્યોની સ્થિતિ પણ એને રોજ છાપામાં મૃત્યુ નોંધાવે છે, એટલે એ પણ એને ખબર છે કે આ મર્યાદિત કાળ સુધી આ સ્થિતિ છે દેહની. તો મૂળ સ્વરૂપ શું હવે, જો આ બદલાઈ જતું હોય તો, આમાં ફેરફાર થતો હોય તો મૂળ સ્વરૂપ શું. આ મૂળ સ્વરૂપની જિજ્ઞાસા માંથી સ્વરૂપ નિશ્ચયની ઉત્પત્તિ છે. સ્વરૂપનો પ્રતિભાસ કહો, સ્વરૂપની ઓળખાણ કહો, કે બીજું સંકેત કયો 751 પત્રનો, એ હું કેવો, એ જિજ્ઞાસા એવી ઉત્પન્ન થાય, એવી ઉત્પન્ન થાય કે જ્યાં સુધી એ જિજ્ઞાસાની પૂર્તિ થાય અને પોતાનું સ્વરૂપ પ્રતિભાસે નહીં ત્યાં સુધી એને ક્યાંય ચેન પડે નહીં. ખાવું પીવું ને ઊંઘવું એકવાર સુકાઈ જાય, ખાવું પીવું ને ઊંઘવું એકવાર સુકાઈ જાય, અને વિરહની વેદનાનો તાપ સહન થાય નહીં. આ પરમાત્માનો વિરહ છે. બહારમાં અન્ય જીવો સાથેનો સ્નેહ, એ સ્નેહથી પ્રતિપક્ષમાં વિરહ ઊભો થાય તો પણ જીવ સહન કરી શકતો નથી. આ મૃત્યુ થાય ત્યારે શું થાય છે, વિરહ થાય છે ને, સહન નથી કરી શકતો. તો આ તો નિજ પરમાત્માનો વિરહ છે. કેટલા ગણો લાગવો જોઈએ, ના તાપમાં ના આવે, એના ઉતાપમાં નહી, એનો પરિતાપ, એનો દોરામાં પરિતાપ શબ્દ લીધો છે, નહી તે એનો પરિતાપ, એ પરિતાપ ન લાગે ત્યાં સુધી આ જીવને દેહની અને રાગની જે રુચિ છે એ કોઈ રીતે મટે નથી. તો કે છે અહીંયા સહજ સ્વરૂપ જ સમજવું છે, બીજું કઈ ને લાંબુ ચોડું નથી, સહજ સ્વરૂપ સમજવું છે. શું? અને તે સમજવાનું શી રીતે ન બને એમ કે શું? કઈ બીજાના સ્વરૂપ ની વાત નથી કે વખતે ગોપવેને ન જણાવે ને હંતાડે, અહીંયા તો એ કઈ પ્રશ્ન નથી, પોતાના સ્વરૂપ ની વાત છે કે જે સમજવાનું સમજવાનું ન બને. પોતે પોતાથી ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? જો પ્રશ્ન ઉઠાયો છે, શૈલી જુઓ. પોતે પોતાથી ગુપ્ત ન રહી શકે એમ કહી શકત, સાદી ભાષામાં એમ કહી શકત, ભાષા અલંકાર વાપરે છે, ફિગર ઓફ સ્પીચ વ્યાકરણમાં એને ભાષા અલંકાર કહે છે. કેવી રીતે બને પોતે પોતાથી ગુપ્ત રહેવાનું? કેવી રીતે બને? સમજાવો તો ખરા કે કેવી રીતે બને. પણ શું થાય છે કે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્ન રૂપ યોગે આ જીવ અહીંયા ભૂલ કરે છે, પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે, દેહાદિ અને પરિવાર આદિ, સ્વ માને છે એ જ માન્યતા, તે સંસાર છે અને તે જ અજ્ઞાન છે, એ જ નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે મરણ છે, તે જ દેહ છે અને દેહનો વિકાર છે, દેહ ને દેહના ફેરફારો પણ આ જ માન્યતાને અનુસરીને ઉત્પન્ન થયેલા છે, તે જ પુત્ર તે જ પિતા તે જ શત્રુ તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. આ પોતાપણું કર્યું એમાંથી આ બધી કલ્પના ઉત્પન્ન થઈ છે કે આ મારો પિતા, આ મારો પુત્ર, આ મિત્ર ને આ શત્રુ, અને તેની નિવૃત્તિ થઈ, એ કલ્પનાની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, જા નો કઈ બંધન નથી એને. શું? અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સદપુરુષ આદિ સાધન કયા છે. એ જો છૂટવાની રુચિ હોય એને સત્સંગ અને સદપુરુષ સાધન છે, એ બાહ્ય સાધન છે, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોતવા સિવાય, આ અંતર સાધન લીધું, સત્પુરુષ અને સત્સંગ બાહ્ય સાધન છે અને એમાં યોગ્યતા કેળવવાની છે, સત્પાત્રતા કેળવવાની છે, અને જો સત્પાત્રતા કેળવાય તો પછી અંતર સાધન એનો પુરુષાર્થ છે અંતર્મુખ થવા માટે, અને તેને ગોપીવા સિવાય એટલે પૂરા ઉદ્યમથી પૂરા પ્રયત્નથી પૂરી શક્તિથી જો પ્રવર્તે તો સિદ્ધ, તો પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. પૂરી શક્તિથી કામ કરે તો એ પ્રાપ્ત થાય, સિદ્ધ થાય એટલે પ્રાપ્ત થાય એમ છે. વધારે શું કહીએ, આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત કરી ચૂક્યો, યમ નિયમ કરી ચૂક્યો, જપ યાત્રા ને ભક્તિ પણ કરી ચૂક્યો અને શાસ્ત્ર જ્ઞાન પણ વગેરે વગેરે બધું કરી ચૂક્યો. જાઓ એમાં કાંઈ અમને સંશય નથી. એક નમસ્કાર કરે છે. સત્પુરુષો પણ આવી રીતે જે પોતાના આત્મામાં ભિન્ન પડીને આવે છે એને નમસ્કાર કરે છે. બનારસદાસે લીધું કે નહીં નાટક સમિસારમાં, શાંત દશા તિન કી પહેચાની, કરે કર જોડી બનારસે મંદન. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. જેણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મિથ્યાત્વનું નિકંદન કાઢ્યું, આગલે પદમાં એ વાત છે, દુર્વદાત મિથ્યાત નિકંદન. શું? એવા જિનેશ્વરના લઘુનંદનને બે હાથ જોડીને નમસ્કાર કરે છે બનારસી દાસજી. આ એક પ્રયોગનો વિષય છે. શું ઉપયોગ લક્ષણે ઝળહળી રહ્યો છે એવા આત્માને અવલોકવાનો આ પ્રયોગ છે. શું? અને એ પ્રયોગનું બીજું પાસું એ છે કે દેહ તે હું છું, એનાથી જુદાપણે અવલોકન થવું જોઈએ. અવલોકન થવું એટલે હુંપણાનો અનુભવ, હુંપણાનો અનુભવ વેદાવો, અનુભવાવો. શું? દેહમાં હું પણ અનુભવાઈ રહ્યું છે તો જ્ઞાન હોવા છતાં જ્ઞાનમાં હું પણ અનુભવાતું નથી. જ્ઞાન કોને નથી? ક્યાં જીવને નથી જ્ઞાન? ઉપયોગ તો બધાનો ચાલે છે, વર્તે છે, પણ દેહમાં હું પણ અનુભવાતું હોવાને લીધે જ્ઞાનમાં હું પણ અનુભવાતું નથી. હવે કે છે કે જ્ઞાન પણ મોજુદ છે તારો, અવલોકન કર કે તારું તારું અસ્તિત્વ ક્યાં, હૈયાતી ક્યાં, મોજુદ બી ક્યાં. જો જ્ઞાનમાં પોતાની હૈયાતી વિદાય, હું પણ અનુભવાય, તો દેહ ઉપસ્થિત હોવા છતાં એમાં હું પણ નહીં અનુભવાય. પડોશમાં એક ખોખું પડ્યું છે, હું ચૈતન્ય હીરો મારા જ્ઞાનથી જગમગું છું. ચૈતન્ય હીરો જ્ઞાનથી જગમગે છે, આ દેહની ડાબલી બાજુમાં છે, બીજું કઈ છે નહીં. હીરા હીરા ડાબલી, ડાબલીમાં હીરો હોય ને, ભલે મખમલનો ડાબલી હોય પણ શું થઈ ગયું, એથી ડાબલી એ ડાબલી છે, એમાં હીરો નથી. ડાબલી તે હીરો નથી ને હીરામાં ડાબલી નથી. બેની જાત જુદી છે, એક જડ છે, એક ચૈતન્ય છે. બધું કરી ચુક્યો, ભીન પડ્યો એમાં બધું આવી ગયું, અને ભીન ન પડ્યો તો સાધન બાર અનંત કયો તદ પી કછો હાથ ન પડ્યો. પણ એ વાત ગુરુગમની લીધી છે. શું? એ વાત ગુરુગમની લીધી છે. શ્રી ગુરુના ચરણમાં બેસીને શું પાત્ર થઈને સમજે ત્યારે થાય. ગુરુગમમાં બે વાત છે, એક ગુરુ પણ લીધા છે ને એક ગમ લીધી છે. ગુરુની વાત ગમ્ય થાય એને ગુરુની વાતની ગમ પડી એમ કહેવામાં આવે છે. શ્રીમાન પુરુષોત્તમ સચ્ચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે, મૂર્તિમાન ગુરુગમ સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. ક્યાં બિરાજે છે? અક્ષરધામમાં બિરાજે છે પોતે. શું? ત્યાંથી ચ્યુત થવાનો પ્રશ્ન નથી. અનાદિ અનંત અક્ષરધામમાં બિરાજે છે પ્રભુ. હા, ત્યાં ગુરુગમ શબ્દ લીધો છે. ગુરુ ગુરુથી ગમ્ય થાય છે. નહીં નહીં, અક્ષરધામ એટલે પોતાનું નિજ ધામ, સુખ ધામ, શાશ્વત. ક્ષર એટલે ચ્યુત થઈ જવું, ક્ષર એટલે ચ્યુત થઈ જવું, અક્ષર એટલે ચ્યુત નહીં થવું. તે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ પ્રચલિત શબ્દ છે અક્ષરધામ. પણ એ ભગવાનની વાણીમાં બધા શબ્દો, જિનેન્દ્રની વાણીમાં બધી વાત આવી છે. 700 મહાભાષા, 700 મહાભાષા ને, જે ઓમકાર નાદ છે તીર્થંકર દેવનો સમવસરણમાં જે છૂટે છે વાણી, એ નાદમાં 700 મહાભાષા અને કેટલી 18 મહાભાષા ને 700 લઘુ ભાષા, એ બધી ભાષા એની અંદર સમાઈ જાય છે. આમ તો અનક્ષરી વાણી છે, ઓમ કરીને અનક્ષરી વાણી છે, જેમાં બધું સંભળાય. નાનપણમાં એક મહાત્મા આવ્યા હતા અમારે ત્યાં રાણપુરમાં, એ આખી આરતી સંભળાવતા હતા. તો પ્રેક્ટિસ ગમે તે છે, ઓમ કરીને એટલું લંબાવે કે તમને આરતીમાં ઝાલર વાગતી હોય સંભળાવે, ઘંટારો થતા હોય સંભળાવે. શું નગારા વાગતા હોય આખી આરતી તમને સંભળાવે, બધા વાજિંત્રો આરતીના જે છે એ તમને ઓમકારમાં સંભળાવે. એમાં તો મનુષ્યો અત્યારે વિદ્યમાન છે, આ તો સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્મા દેવાધિદેવ ત્રણ લોકના નાથ, એને એના ઓમકાર નાદમાં શું નહીં આવતું હોય એમ કે છે, એમાં કઈ બાકી રહે નહીં. બધા તિર્યંચો એની ભાષામાં સમજે, દેવો એની ભાષામાં સમજે, મનુષ્યો એની ભાષામાં સમજે, અને બધાને પોતાને જે જે યોગ્યતામાં સમજવા યોગ્ય હોય એ યોગ્યતાનો વિષય એને સમજાય. એક જ ટાઈમે તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળે ને મને મારા પ્રશ્નનો ઉત્તર મળે એક જ સમયે, એટલો વચન અતિશય હોય છે તે. હા, એટલે કે આ પરમાત્મા અંદર અક્ષરધામમાં, એટલે પોતાના સ્વરૂપમાં ચ્યુત થયા વિના અચળ સ્વરૂપે બિરાજમાન છે, એ ગુરુગમ વિના સમજાતું નથી એમ કે છે.
બરોબર,
એને સમજવા માટે ગુરુગમ જોઈએ, ગુરુમાં ગુરુનું સાનિધ્ય જોઈએ ને ગમ નામ પાત્રતા જોઈએ. શું પરમાગમ સારમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ ગુરુગમનો અર્થ કર્યો છે, આપણે લીધો છે એક બોલ, નંબર મને યાદ નથી, નેત્ર કાઢી દે છે. ગુરુગમ એટલે શું અર્થ કર્યો છે પરમાગમ સારમાં લીધેલો છે બોલ આપણે. ગુરુના સાનિધ્યમાં પાત્રતા સહિત જીવને જે ગુરુ કહે છે એનું રહસ્ય ગ્રહણ થાય છે, એમાં ગમ પડે છે. નથી કહેતા ભાઈ આ કામમાં તને ગમ નથી પડતી, ન આવડે ત્યારે શું કે આવડત નથી, એને શું કે તને ગમ પડતી નથી, એમ એમ રહસ્ય ગમ્ય થાય. ગમ્ય શબ્દમાંથી અપભ્રંશ થઈને ગમ થયો છે. સુગાનીજીએ ગુરુદેવની વાણીમાંથી ગુરુગમ કેવી રીતે પકડી, આ જીવંત દ્રષ્ટાંત લેવો હોય તો. એમણે એમ કહ્યું કે કૃપાળુ ગુરુદેવ એમ કહે છે કે મને મારું જ્ઞાન તત્વ જ ગમ્ય છે. શું મને સર્વત્ર મને મારું જ્ઞાન તત્વ જ ગમ્ય થાય છે, અનુભવ ગોચર મારું જ્ઞાન જ થાય છે. ગમે તે ક્ષેત્રમાં હો મને તો મારા જ્ઞાનમાં જ વ્યાપીને રહેવાનું થઈ રહ્યું છે. આ વ્યાપી વ્યાપક સંબંધ લીધો, અહીંયા લેશે 913માં લેશે. શું આપણે સમય નથી રહ્યો એટલો, શું એ કહે છે આગળ વ્યાપ પણ આવશે. કેમ કે ભેદ જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપી આત્માને સ્ફુરાયમાન એવા આત્માને એ વ્યાપકપણે અનુભવ ગોચર કરવો છે. વ્યાપકપણે અનુભવ ગોચર કરવો છે એટલું જ નહીં, વેદ્ય વેદકપણે અનુભવ કરવો છે. વેદાનાર પણ હું અને વેદનાર પણ હું, વ્યાપક પણ હું અને વ્યાપ્ય પણ હું. અને કહો જોઈએ કે વેદન પરોક્ષ હોય કે પ્રત્યક્ષ, કોઈ એમ કે આ પીડા થાય છે એ સમજાતી નથી, જો કે દેહ ની પર્યાય છે, દેહ નું વેદન છે, તો પણ એ પરોક્ષ નથી રહેતું, કેમ કે પર્યાય તો પોતાને છે ને, ભલે વિપરીત વેદન છે શું, પણ વેદન તો વેદન છે, આખરમાં વેદન તો વેદન છે. દેહનું વેદન એમ ન લેવામાં આવે અને વેદન સામાન્ય જો ગ્રહણ કરવામાં આવે તો તે જ્ઞાન વેદન છે, અને જ્ઞાનની વેદનામાં દેહની વેદનાનો સદંતર અભાવ છે. એટલે મુનિઓ જ્ઞાનીઓ આ પત્રમાં જ વેદનાનો વિષય લીધો છે, તો આખો પત્ર તો 4-5 દિવસનો સમય જોઈએ એવો છે, પણ વેદનાનો વિષય લીધો છે. વનમાળીદાસભાઈને વેદના થઈ છે અને કૃપાળુ દેવના ની કૃપાથી સાતાર્ય છે, વેદનાના કાળે પણ પરિણામ બગડતા નથી, એમાંથી કૃપાળુ દેવને ઉલ્લાસ આવ્યો. અને કોઈ ભાગ્યશાળી જીવ હશે કે એને આવી વાત લખી નાખી, કોઈને નથી લખી એવી વાત વનમાળીદાસભાઈને લખી નાખી છે. બોલો, એ વેદનાની જ વાત લીધી છે એમણે, કેમ કે એ એક એવી ચીજ છે કે ત્યાંથી જીવ છૂટી નથી શકતો. જો છૂટી શકે તો એ જ્ઞાન વેદનાને ગ્રહણ કરીને સમ્યક પ્રકારે છૂટી શકે, બાકી બીજું અવલંબન એને મળે એવું નથી. કેમ કે વેદના તો એવી ચીજ છે કે ત્યાં એને ઉપયોગને પકડી રાખે, જકડી રાખે એવી ચીજ છે. એટલે એ રસ્તો, એનો પણ ઉપાય મહાપુરુષોએ ગોત્યો. એને વિચારવાન જીવો કયા છે? જગતમાં બીજી આવશ્યકતાઓનું સંશોધન ને ખોજ કરે એને વિચારવાન નથી કયા, આ વેદનામાંથી પણ છૂટી શકે એવી શોધ કરે એને વિચારવાન કયા. અને એ એટલા વિચારવાન થયા કે વેદનાના કાળે એ સમયને અધિક કલ્યાણકારી સમય તરીકે એનો ઉપભોગ કરે. શું એ સમયને કેવી રીતે વેદે? અધિક કલ્યાણકારી. શું ખરેખર તો એમણે લીધું છે, કલ્યાણકારી અધિકપણે સમજાય, શૈલી એમની અલૌકિક છે. શું નહીતર તો ખરેખર તો અધિક છે એ વિશેષણ છે, કલ્યાણ નું અધિક કલ્યાણ. કેવું કલ્યાણ? વિશેષણ પહેલા આવું જોઈએ, એના બદલે આમ લખે છે, વજન આપવું છે, ત્યાં ટોન પકડવાનો છે, કહેનાર ના ટોન અનુસાર શબ્દને આગો પાછો કરવાની છૂટ છે, ત્યાં વ્યાકરણનું બંધન લાગુ પડતું નથી. નથી કવિઓને લાગુ પડતું જો વ્યાકરણનું બંધન, તો જ્ઞાનીઓને તો શેનું લાગુ પડે? કેમ કે એ તો એથી આગળ છે. જો કવિઓને વ્યાકરણનું બંધન લાગુ ન પડે તો જ્ઞાનીઓને શેનું લાગુ પડે એમ કે છે. શું અહીંયા એ વાત લેવી છે કે એક પ્રયોગ કરવાનો છે.
બરોબર,
આ જીવે પહેલો પ્રયોગ અહીંથી શરૂ કરવો કે આ દેહ પણ છે અને જ્ઞાન પણ છે, બે હૈયાતી ધરાવે છે. દેહમાં હું પણ પરિભ્રમણનું કારણ છે, જ્ઞાન સ્વરૂપે પોતે હોવા છતાં જ્ઞાનમાં પોતાપણે હું પણ અનુભવતો નથી પોતાને, આ તે કેવડી મોટી ભૂલ છે. જ્યાં સુધી એ અવલોકનની દ્રષ્ટિ સાધ્ય ન થાય એમાં હું પણ અનુભવાય એવો અંતર પ્રયત્નથી કોઈ પ્રયાસ ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનનો પ્રયોગ નથી થતો. પ્રયોગથી સાધ્ય આ વસ્તુ છે, સ્વાનુભૂતિ અને સમ્યક દર્શન તો આત્મજ્ઞાન તો પ્રયોગથી સાધ્ય છે.
બરોબર,
એ માત્ર વિચારણાનો વિષય નથી, વિચારણા તો છે જીવને, એવા જીવની તો વાત છે, પણ એ વિચારણા પર્યાપ્ત નથી કાર્ય સિદ્ધિ માટે, વિચારણા પર્યાપ્ત નથી, પ્રયોગમાં આવવું જ જોઈએ.